આત્મસિદ્ધિ શાસ્ત્ર વિરાજમાન છે. પહેલી પાંચ ગાથાનો આપણે પાઠ કર્યો. હમણાં સુધી વિગત જેટલા પણ સ્વાધ્યાય થયા એમાં આપણે ટોટલ 1 થી 22 ગાથા ઉપર આપણે સ્વાધ્યાય કરી ચૂક્યા છે. 22 ગાથા સુધી આખો જે વિષય આવ્યો એ વિષયમાં ઘણી બધી ચર્ચા અને ઘણા બધા નાના નાના વિષયો આવ્યા. સૌથી પહેલા તો મંગલાચરણ કરતા જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ સ્વરૂપને યાદ કર્યું કે પોતાના સ્વરૂપને ભૂલીને આ જીવે અનંત દુઃખ ભોગવ્યા છે. અને ત્યારબાદ જીવની જ્યાં જે જે ભૂલ થઈ રહી છે કૃપાળુ દેવે એ ભૂલને પકડાવી છે. ઘણી બધી ગાથાઓ પછી સ્વચ્છંદ સંબંધી 4 ગાથા અને વિનય સંબંધી 4 ગાથા એવી છેલ્લે 8 ગાથા 15 થી લઈને 22 સુધી સ્વચ્છંદ સંબંધી 4 અને વિનયના સ્વરૂપને સમજાવતી જે 4 ગાથા છે એ 4 ગાથા સંબંધી આપણે ચર્ચા કરી. હવે 23 નંબરની ગાથા થી લઈને આજે આપણે ચર્ચાને પ્રારંભ કરવાની છે. જો 23 નંબરની ગાથામાં શું છે, અહીંયા હવે મતાર્થી સંબંધી વિનય સ્વચ્છંદ સંબંધી ચર્ચા થઈ, પછી વિનય સંબંધી ચર્ચા થઈ અને હવે મતાર્થીના લક્ષણ કહે છે. મતાર્થીના લક્ષણ કીધા પછી આત્માર્થીના લક્ષણ કહે છે. જો આત્માર્થીના લક્ષણની ચર્ચા આગળ 34 નંબરની ગાથાથી પ્રારંભ થાય અને 24 નંબરની ગાથાથી લઈને 24 થી લઈને 33 ગાથા સુધી મતાર્થીના લક્ષણ કીધા છે. એની ભૂમિકા 23 નંબરની ગાથામાં કૃપાળુ દેવે એની ભૂમિકા બાંધી છે અને 24 નંબરની ગાથાથી મતાર્થીના લક્ષણ કીધા છે. 24 થી લઈને 33 નંબરની ગાથા સુધી લક્ષણ કયા મતાર્થીના મતાર્થ જાવા કાચ એમ કરીને 33 ગાથા સુધી મતાર્થીના લક્ષણ કીધા અને એના પછી આત્માર્થીના લક્ષણ 34 નંબરની ગાથાથી પ્રારંભ થાય. આપણે આજે 23, 24, 25, 26 ચાર ગાથા ઉપર આપણે સ્વાધ્યાય કરવાનો છે. જો 23 નંબરની ગાથામાં શું કહે છે, હોય મતાર્થી તે હને થાયન આત્મ લક્ષ તે હમતાર્થી લક્ષણો અહિંસયા નિરપક્ષ તે હમતાર્થી લક્ષણો અહિંસયા નિરપક્ષ. શું કહે છે કૃપાળુ દેવ કે જે મતાર્થી જીવ છે એને કોઈ દિવસ આત્મ લક્ષ થવાનું નથી. જેના અંદરમાં મતાર્થપણું પોષાઈ રહ્યું છે, આપણે ચર્ચા કરીએ મતાર્થ કોને કહેવાય, આજનો આપણો મૂળ વિષય મતાર્થ કોને કહેવાય, મતાર્થીનું શું લક્ષણ છે અને મતાર્થીની કેવા પ્રકારની માન્યતા છે, મતાર્થીની કેવા પ્રકારની માન્યતા છે એ માન્યતા સંબંધી આપણે આજે થોડી ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલા મતાર્થીના લક્ષણો અહીંયા કહેશું અમે કેવી રીતના કહેશું કે અહીં કયા નિરપક્ષ કોઈ પણ પ્રકારના પક્ષપાતથી રહિત થઈને કોઈ પ્રકારનો
द्वेष भाव राख्या वगर, कोई पण प्रकार नो दूर भाव राख्या वगर, मतार्थी प्रत्ये कि जेना अंदर मा कोई खोटी मान्यता पुष्ट थई रही छे, अज्ञान पुष्ट थई रही छे, कृपारुदेव कहे छे एवा जीव प्रत्ये अमने कोई पण प्रकार नो दूर भाव नथी। अहीं कया निरपक्ष, એટલે નિરપક્ષ એટલે કોઈ પણ પક્ષ પાત રહી થઈને અમે અહીંયા મતાર્કીના લક્ષણ કે કેમ કહે કે મતાર્કીના લક્ષણ કે મતાર્કપણું જે અંદરમાં છે એ આત્મા માટે જીવ માટે અત્યંત હાનિકારક છે। મત કોઈ પણ મત આપણે કહીએ ને લૌકિકમાં કહ્યું તમારો આ વિશે મત શું છે, મત એટલે અભિપ્રાય, મત એટલે ઓપિનિયન, મત એટલે માન્યતા, મત એટલે શ્રદ્ધા। તો જેની ખોટી મતાર્થી એટલે કે જેની ખોટી માન્યતા, મતાર્થ પણ મતનો અર્થી એટલે ખોટી માન્યતાનો અર્થી, ખોટી માન્યતાનો સ્વામી, ખોટી માન્યતાનો કરતા જે થઈ બેઠો છે। ખોટી માન્યતા એટલે જે વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ માન્યતા છે, જે વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ જ્ઞાન છે। દેવશાસ્ત્ર ગુરુ, સાચા દેવશાસ્ત્ર ગુરુ સંબંધી ખોટું જ્ઞાન છે એવો જે અંદરમાં મતાર્થપણાનો ભાવ અને અભિપ્રાય પુષ્ટ થઈ રહ્યો છે એ આત્મા માટે અત્યંત અહિતકારી હોવાના કારણે, દુઃખદાયી હોવાના કારણે, પરિભ્રમણનું કારણ હોવાના કારણે કૃપાળુ દેવ એનું સ્વરૂપ સમજાવે છે કે આપણી અંદરમાં કોઈ પણ પ્રકારના આવા લક્ષણ જે હમણાં વિગત ગાથાઓમાં આગળની ગાથાઓમાં કહે છે એવા કોઈ પણ લક્ષણ, એવા કોઈ પણ અપરાધ, એવા કોઈ પણ સૂક્ષ્મ દોષ, એવી કોઈ પણ ખોટી માન્યતા વસ્તુ સ્વરૂપ સંબંધી, સાત તત્વ સંબંધી, છ દ્રવ્યના સ્વરૂપ સંબંધી, દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી, જીનાગમના મૂળ સિદ્ધાંત સંબંધી અને એના પ્રણેતા એવા દેહશાસ્ત્ર ગુરુ સંબંધી આપણી અંદરમાં કોઈ પણ ખોટી માન્યતા પુષ્ટ થઈ રહી હોય, મતાર્થ પણ પોષાઈ રહ્યું હોય તો આપણે બુદ્ધિપૂર્વક તત્વ અભ્યાસ કરીને સાચો નિર્ણય કરીને મતાર્થ પણ આપણે ટાળવું જોઈએ અને આત્માર્થ પણ પ્રગટ કરવું જોઈએ। એટલે માટે પહેલા મતાર્થીના લક્ષણ કીધા અને પછી આગળ આત્માર્થીના લક્ષણ કીધા કે આત્માર્થીનું સ્વરૂપ કેવું હોવું જોઈએ અને મતાર્થીનું સ્વરૂપ કેવું છે એનું અહીંયા સ્વરૂપ કહે છે। કુદે ગુરુ કુશાસ્ત્રને માને તો મતાર્થી છે જ, એ તો ગ્રહિત મિથ્યાદ્રષ્ટિ છે જ, પરંતુ આ 25 નંબરની જે ગાથા આપણે આજે કરશું ને એમાં તો કહે છે કે સાચા દેવશાસ્ત્ર ગુરુમાં સાચા દેવના સ્વરૂપને પણ યથાર્થ નથી માનતો અને બાહ્ય સંયોગને લઈને દેવનું સ્વરૂપ માને છે ને દેવને મહાન માને છે ને દેવને મોટો માને છે, પૂજ્ય માને છે, તો એ પણ મતાર્થી છે। અંદરમાં બહુ સિમ્પલ મતાર્થીની પરિભાષા, જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ ન માનીને પોતાની મતી કલ્પનાથી પોતાના મતને માન્યતાને ખોટા અભિપ્રાયને પુષ્ટ કરવું એનું નામ મતાર્થી છે। પોઈન્ટ સમજાય છે? જે વસ્તુ સ્વરૂપ છે એનાથી વિરુદ્ધ માનવું, પછી દેવશાસ્ત્ર ગુરુનું સ્વરૂપ હોય કે પછી સાત તત્વનું સ્વરૂપ હોય, ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ હોય, નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ હોય કે જ્ઞાનનું સ્વતર પ્રકાશક સ્વરૂપ જે છે એ હોય, કોઈ પણ સ્વરૂપ જે યથાર્થપણે નિશ્ચયપણે ભૂતાર્થપણે સત્યાર્થ છે એનાથી વિરુદ્ધ કાંઈ પણ આપણી અંદરમાં ખોટી માન્યતાને મતને અભિપ્રાયને પુષ્ટ કરવું એનું નામ મતાર્થપણું છે। નિર્દોષ જે સર્વજ્ઞ પરમાત્માએ જે સ્વરૂપ ભાખ્યું છે, કીધું છે, વર્ણવ્યું છે, દેશના આપી છે, ઉપદેશ આપ્યો છે, ઓમ ધ્વનિમાં જે પ્રતિપાદન થયું છે, કેવળ જ્ઞાનમાં જે જણાયું છે એનાથી વિરુદ્ધ પોતાની અંદરમાં કોઈ પણ મતી કલ્પનાથી વાતને માનવી, સ્વીકારી અને એને પુષ્ટ કરવા વાળા દેવશાસ્ત્ર ગુરુને સાચા માનવા, કુદેવ ગુરુ કુશાસ્ત્રને સાચા માનવા, એમને ગુરુ માનવા કે જે ગુરુ વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ વાત કરે છે, રાગમાં ધર્મ બતાવે છે, ક્રિયાકાંડમાં ધર્મ બતાવે છે, જળની ક્રિયામાં નિર્જરા બતાવે છે, શુભ ભાવમાં ધર્મ બતાવે છે, એવા પ્રકારની માન્યતાને પુષ્ટ કરવા વાળા ગુરુઓને પણ સાચા ગુરુ માનીને એમની સેવા કરવી, ભક્તિ કરવી, શુશ્રુષા કરવી, બહુમાન કરવું, એ પણ મતાર્થ પણ છે. અચ્છા, સાચા દેહ શાસ્ત્ર ગુરુએ જે સ્વરૂપ બતાવ્યું એને ન માની અંદરમાં નિશ્ચયા ભાસ, વ્યવહારા ભાસ, ઉભિયા ભાસ, કોઈ પણ પ્રકારના આભાસ નું પોષણ કરવું, એ પણ મતાર્થ પણ છે. 25 નંબર ની ગાથામાં આખી વાત ક્લિયર થઈ જાય. આપણે હમણાં 23 ઘર નંબર ની ગાથા જોઈ ને, શું જોઈ? હોય મતાર્થી તે હને, જે જીવ ને અંદર માં મતાર્થપણું હોય એટલે છે, મતાર્થપણું પોષી રહ્યો છે, કોઈ ને કોઈ મત નો, અભિપ્રાય નો, ખોટી માન્યતા નો અંદર માં આગ્રહ બેઠો છે. અમે જે કહીએ એ સાચું, અમે કહીએ એ સાચું એમ નહીં, જે સાચું છે એ અમારું, અમારું એ સાચું એમ નહીં, જે સાચું છે એ અમારું, જે વિતરાગ માર્ગ છે એનો અમે સ્વીકાર કરીએ. અમે કહીએ એ સાચું એમ નહીં, જે સાચું છે એ અમે સ્વીકારીએ. જે નિર્દોષ દેહશાસ્ત્ર ગુરુએ જે સ્વરૂપ ભાખ્યું છે એ સ્વરૂપ ને જેમ છે એમ સ્વીકારે છે, એ ખરેખર કેવો છે? આત્માર્થી છે, મોક્ષાર્થી છે, મુમુક્ષુ છે, સાધક છે, અને એ પાત્ર છે કે આગળ અભ્યાસ કરીને નિર્વિકલ્પ અનુભૂતિ દ્વારા સ્વસંવેદન જ્ઞાન પ્રગટ કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની પ્રાપ્તિ કરી સાધક થઈને સાધ્ય દશા ને પ્રાપ્ત કરશે પોતાના ધ્યેય તત્વ ના આશ્રય. આ મતાર્થી જે છે એ સંસારમાં રખડવાનો છે. આપણે અનંત કાળમાં અનંત વાર આપણે પ્રતિ સમય કહીએ ને મિથ્યાત્વ છે ત્યાંથી કોઈ ને કોઈ ખોટો મત, કોઈ ને કોઈ ખોટો અભિપ્રાય અંદરમાં બેઠો. જ્યાં ભગવાન કહે છે કે બે દ્રવ્ય સ્વતંત્ર છે અને આપણે એમ માનીએ કે ના, હું શરીર નું કરી શકું, હું ફળ નું કરી શકું, ઘર નું કરી શકું, હું બાળકો નું કરી શકું, હું વ્યાપાર ચલાવી શકું, આ અંદર માં ખોટો મત, ખોટો અભિપ્રાય, ખોટી માન્યતા બેઠી, જે મતાર્થ પણ છે. અને એને થાય ના આત્મલક્ષ્ય નહીં થાય, જેને સાત તત્વ ના સ્વરૂપ સંબંધી સાચી માન્યતા અને સાચી શ્રદ્ધા નથી એને આત્મલક્ષ્ય નહીં થાય. પોઈન્ટ સૂક્ષ્મ ભૂલ, સ્થૂળ અને સૂક્ષ્મ, સ્થૂળ મતાર્થ પણ, સૂક્ષ્મ મતાર્થ પણ, સૂક્ષ્મ ની વાત કરી રહ્યા છે. જે અંતર માં સૂક્ષ્મ અભિપ્રાય માં ભૂલ પડી રહી છે, પર્યાય નો કરતા, પર નો કરતા, શરીર નો કરતા, ઘર નો કરતા, કુટુંબ નો કરતા, વાણી નો કરતા, ભાષા નો કરતા, ક્ષયક્ષમ જ્ઞાન નો કરતા, સમજાય છે? તો એવા પ્રકારે જે જે કાર્ય તું કરી નથી શકતો ને જેનો તું ખરેખર કરતા નથી અને તારું કર્મ નથી, એવા પર પદાર્થ ના કાર્ય ને પોતાનું કાર્ય માનીને એનો કરતા પોતાને માને છે મતાર્થી. પોઈન્ટ સમજાય છે? આ સૂક્ષ્મ ભૂલ અંદર માં જે મતાર્થ પણાની પોષી રહ્યા છે આપણે, સાત તત્વ સંબંધી મિથ્યા દ્રષ્ટિ ને પ્રતિ સમય વિપરીત માન્યતા, ઊંધી શ્રદ્ધા ચાલે છે ને. એટલે અહીંયા લખ્યું છે ઊંધી શ્રદ્ધા, જે સાત તત્વ સંબંધી ઊંધી શ્રદ્ધા નું પોષણ કરે છે મતાર્થી છે. છ દ્રવ્ય ની ભિન્નતા સ્વતંત્રતા ને જે સમજતો નથી, જાણતો નથી, સ્વીકારતો નથી એ મતાર્થી. એટલે કે એવા જીવ ને થાય ન તેને આત્મ જ્ઞાન, આત્મલક્ષ. એવા જીવ ને કોઈ દિવસ આત્મલક્ષ, આત્મજ્ઞાન નહીં થાય, પોતાનો આગ્રહ, અભિપ્રાય, નિત્ય માન્યતા નહીં છોડે અને સાચું નહીં સ્વીકારે, સાચું નહીં માને, સત્યનો આશ્રય નહીં લે, ધ્રુવ તત્વનો આશ્રય નહીં લે અને પરનો આશ્રય નહીં છોડે, પરમાંથી એકત્વ મમત્વ આદિને છોડીને પોતામાં હું પણ નહીં સ્થાપે ત્યાં સુધી એને મતાર્થી પણ નહીં છૂટે અને આત્મલક્ષ નહીં. તો બહુ સરસ ગાથા છે. તો જો આપણે આ 23 નંબર ની ગાથા કહી, હોય મતાર્થી દેહને થાય ન આત્મલક્ષ, દેહ મતાર્થી લક્ષણો અહીં કયા નિરપક્ષ. એક ટોપિક આવી રહ્યા છે, આપણે લોકો એને છૂટું પણ પાડી રહ્યા છે. આપણે આની પહેલા વિનય સંબંધી ચાર ગાથાનું વર્ણન જોયું, એની પહેલા સ્વચ્છંદ સંબંધી ચાર ગાથાનું વર્ણન જોયું, એની પહેલા સદગુરુ ના લક્ષણ, સદગુરુ કેવા હોવા જોઈએ, સદગુરુ નું શું સ્વરૂપ છે, સદગુરુ નો આપણા જીવનમાં શું રોલ છે, સમજાય છે, શું ઉપકાર છે, સદગુરુ એ શું દર્શાવ્યું છે, એ સંબંધી ઘણી બધી ચર્ચા સદગુરુ સંબંધી આવી. અને શરૂઆત કરી જે સ્વરૂપ સમજાવી ના પામ્યો દુઃખ અનંત, તો એ રીતે આખી લિંક છે, સમજાય છે? તો હવે આપણે મતાર્થી ના લક્ષણ નું સ્વરૂપ સમજી રહ્યા છે અને આના પછી નો આખો અદભુત વિષય છે કે જે આત્માર્થી ના લક્ષણ સમજાવવા વાળી ઘણી બધી ગાથાઓનું વર્ણન અહીંયા આગળ આવવાનું છે. તો હવે આપણે પહેલા 23 થી લઈને આગળ મતાર્થી સંબંધી જેટલી પણ ગાથા છે એના ઉપર સ્વાધ્યાય 2-3 ઓલામાં આપણે કરી લેશું. ને પછી આત્માર્થી સંબંધી ચર્ચા કર. તો જો હવે તું કે છે કે બે વસ્તુ ખ્યાલમાં રાખજો, મતાર્થ પણ અને આત્માર્થ પણ. મતાર્થ પણ છોડવાનું છે અને આત્માર્થી થવાનું છે. પોઈન્ટ સમજાય છે? આત્માર્થી જે થશે એ આત્માનો અનુભવ કરી શકશે. જે આત્માનો અર્થી છે, આત્માનો અનુભવ કરવાની જેને અંદરથી ધગત છે, જેને જિજ્ઞાસા છે, જેને તાલાવેલી છે, કોતૂહલ જાગી છે, પોતાના સ્વરૂપને જાણવાનું અને એના દર્શન કરવાનું, એ ખરેખર આત્માર્થી છે. બરાબર છે? હવે મતાર્થ, મતાર્થ સમજાયું? મત એટલે અભિપ્રાય. મત તમારો અભિપ્રાય, તમારો મત, મત એટલે અભિપ્રાય. મત મતાર્થી પણ એ શ્રદ્ધા સંબંધી વિપરીત માન્યતા. દર્શન મોના ઉદયમાં જોડાઈને જે મિથ્યાત્વ રૂપે જીવ પરણમે છે ને, એ મિથ્યાત્વ રૂપે પરણવું, ગ્રહી ન ગ્રહી દેવ મિથ્યાત્વ લઈ લેવાના, સાત તત્વ સંબંધી ભૂલ, દેહ શાસ્ત્ર ગુરુ સંબંધી ભૂલ, સમજાય છે? સ્વપર સંબંધી ભૂલ, સ્વ સંબંધી ભૂલ. તો એ પ્રકારે જે વસ્તુ સ્વરૂપને સમજવામાં ભૂલ કરે છે અને પોતાના મત અનુસાર વસ્તુ સ્વરૂપને માને છે ને, કે બોલો આપણે આપણા અભિપ્રાય અનુસાર પરદ્રવ્યના પરમનને ચાહીએ છે કે નહીં, આપણા વિકલ્પ અનુસાર પરદ્રવ્યનું પરમન ચાહીએ છે કે નહીં, આપણી ઈચ્છા અનુસાર પરદ્રવ્યનું પરમન ચાહીએ છે કે નહીં, એના કરતા બનીએ છીએ ને, એના સ્વામી બનીએ છીએ ને. આજે સવારના સુતરાવી શક્તિમાં છેલ્લી શક્તિ સ્વ સ્વામી સંબંધ શક્તિ, સંબંધ શક્તિ સ્વ સ્વામી, તું સ્વામી અને તારા અનંત ગુણ તારો સ્વ અને તારી નિર્મલ કર્યા એ તારું સ્વ અને તું એનો સ્વામી. તું ક્યાં પરનો સ્વામી છે અને પરનો કરતા અને પરનો ભોગતા છે? ક્યાં એ તારું સ્વ છે ને ક્યાં તું એનો સ્વામી છે? એ પર દ્રવ્ય અને તારા વચ્ચે સ્વ સ્વામી સંબંધ છે. માને છે તો મતાર્થી, માને છે તો મતાર્થી છે. ઊંધું માને છે તો મતાર્થી છે. સવડું માને છે તો આત્માર્થી. જ્ઞાની આગળ સવડું માનશે તો આગળ જ્ઞાની થશે. ઊંધું માનશે, માનશે તો અજ્ઞાની પણ છૂટશે નહીં. એટલી ક્લિયર ક્લિયર વાત છે, ક્લિયર કટ, ક્લિયર ક્રિસ્ટલ ક્લિયર વાત છે કે મતાર્થી પણ સંસારમાં ડૂબાશે, આત્માર્થ પણ સંસારથી તાપ. આત્માર્થી એટલે જે સાત તત્વને જેમ કેમ સમજવા માટે જિજ્ઞાસુ થયું છે અને આગળ જઈને પછી એ સાત તત્વની જેમ કેમ યથાર્થ શ્રદ્ધા કરશે, સ્વપરની શ્રદ્ધા કરશે, સ્વની શ્રદ્ધા કરશે, નિર્વિકલ્પ અનુભવ પ્રગટ કરશે, એ આત્માથી પણાનું પડે છે. અને મતાર્થી જે છે એ અધોગમન કરતો કરતો નરક નિગોદમાં ચાલ્યો છે. કેમ? કારણ કે એને એનો મત ન છોડ્યો. આપણે ભણ્યા કે તમે તમારી વાત મૂકતા જ નથી, તમે તમારી વાત છોડતા જ નથી, તમે તમારી વાત એટલી પકડી રાખી છે કે તમે અમારી વાત સાંભળવા નથી તૈયાર. તમારી વાતનો તમને એટલો આગ્રહ છે, લૌકિકમાં આપણે કહીએ ને કે તમારી વાતનો તમને કેટલો આગ્રહ છે કે તમારી વાત મૂકતા જ નથી, તમે તમે અમારી વાત સાંભળતા જ નથી. તો એવી રીતના જે અજ્ઞાની પોતાની વાત મૂકતો જ નથી, પોતાની માન્યતા મૂકતો જ નથી, ઊંધી માન્યતા છે. આ માન્યતા ઊંધી છે ને, એટલે તો મતાર્થી કીધું, એટલે તો એને અજ્ઞાની કીધું, એને મૂળ કીધું. કેમ? કારણ કે માન્યતા ઊંધી છે, વસ્તુનું સ્વરૂપ જેવું છે એનાથી ઊંધું માને. છ દ્રવ્યની સ્વતંત્રતા કીધી તો તું છ દ્રવ્યને ભેળસેળ કરીને મેં આને જગ્યા આપી, અરે એનું નિમિત્ત કારણ ધર્માથી કહી કે તું નહીં, મેં આને ચલાવ્યા, મેં આને મૂક્યા, મેં આને જગ્યા આપી, અવગાના આપી. આકાશ દ્રવ્યનું કાર્ય છે ચલાવવું અને સ્થિરતામાં નિમિત્ત જે અધર્મ દ્રવ્ય છે ચલાવવામાં નિમિત્ત છે, ધર્મ દ્રવ્ય છે અવગાહનમાં નિમિત્ત છે, આકાશ દ્રવ્ય છે પ્રણમનમાં નિમિત્ત છે, કાળ દ્રવ્ય છે. તું નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ પણ નથી સમજતો. પ્રત્યેક દ્રવ્ય પોતાના ઉપાદાનગત યોગ્યતાથી પરણે છે, પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે એવું સમજતો નથી. ખીચડી કરે છે, આત્મા અને આ દેહ ભિન્ન છે એને એક માને છે, પોતાને ગોરો કાળો માને છે, પોતાને રાગી દ્વેષી માને છે, પોતાને સ્ત્રી પુરુષ માને છે, ઘર વાળો ગ્રસ્ત માને છે, રૂપિયા પૈસા વાળો માને છે. આ મતાર્થ પણ છે. બહુ સરસ ગાથા છે, હોય મતાર્થી છે અને થાય ના આત્મ લક્ષ, થાય ના ચોખ્ખું લખી નાખ્યું, જે મતાર્થી છે આત્મલક્ષ નહીં થાય, જે મતાર્થી છે આત્માથી નહીં થઈ, અને જે આત્માથી બને છે એ મતાર્થી નહીં હોય, એને કોઈ આગ્રહ નથી. જે સત્ય છે, જે વિતરાગ માર્ગ છે, જે વિતરાગ પ્રરૂપણા છે, જે વિતરાગ સ્વરૂપ છે, જે વિતરાગ પરમાત્માએ ભાખ્યું છે, જે નિર્ગ્રંથ વિતરાગ ગુરુએ અનુભવ્યું છે, જે જ્ઞાનીઓએ વિવેચ્યું છે, એ સત્ય છે એવો સ્વીકાર કરે છે આત્મા. ચોખ્ખી વાત મતાર્થી અને આત્માથી. હવે આખી આટલી કેટલી 33 કીધી ને, 33 નંબરની ગાથા સુધી આત્માથી નું લક્ષણ ચાલે ના, 33 થી તો ચાલુ થશે, 34 થી ચાલુ થશે આત્માથી નું લક્ષણ, 34 નંબરની ગાથાથી ચાલુ થશે અને 40 ને 44 નંબરની ગાથા સુધી આત્માથી નું લક્ષણ, અને પછી શંકા અને શિષ્ય ઉવાજ એટલે સંવાદ. ઓકે, શિષ્ય સંવાદ, શંકા ગુરુ શિષ્ય નો સંવાદ, એની આખી ચર્ચા આગળ આવશે. તો બહુ સરસ ફ્લો છે. તો હવે નાવ વી આર ટીલ 44 નંબર ની ગાથા સુધી, આપણે 23 થી લઈને 44 નંબર ની ગાથા સુધી મતાર્થી અને આત્માર્થી આ બે ચેપ્ટર આવવાના. સબ ચેપ્ટર પાડશો ને, ડિવિઝન કરશો સબ ટોપિક નું, તો ખ્યાલ આવશે. ચલો આગળ વધીએ. તો થઈ ગયું થાય અને આત્મલક્ષ, તેહ મતાર્થી લક્ષણો. હવે એવા મતાર્થી ના લક્ષણો કેવા હોય છે, એની એની માન્યતા કેવી હોય છે, એનું જ્ઞાન કેવું વર્તે છે, એની એની સોચ કેવી વર્તે છે, એની વિચારધારા કેવી છે, એનો દ્રષ્ટિકોણ કેવો છે, હને તો એ પ્રકારે જે લક્ષણો છે, એ કારણ કે લક્ષણ ને જાણ્યા વિના, સમજાય છે, સ્વરૂપ નહીં સમજાય, લક્ષ્ય નહીં સમજાય. લક્ષ્ય છે મતાર્થી ને જાણવું, અને એના લક્ષણો થી મતાર્થી ને જાણી શકે. મતાર્થી ને જાણવું લક્ષ્ય છે, તો એના લક્ષણ બતાવે છે કે જેના વડે આપણે નિર્ણય કરશું કે આ મત. અચ્છા બીજી વાત, આમાં બહુ વાત એક સમજવાની છે, આમાં કોઈ બીજાને માપવા માટે કૃપાનું જેને ગાતા નથી કે હવે તું બીજાને માપવા માંડી આ મતાર્થી છે કે નહીં, આત્માર્થી છે કે નહીં. સમજાય છે, આપણે શું કરીએ કે આપણે બીજાને માપવા માંડીએ કે આ મતાર્થી છે, આ આત્માર્થી છે, આ જ્ઞાની છે. ખ્યાલ આવે છે, આ સાચું સમજે છે, આ ખોટું સમજે છે, આ ન્યાયી માન્યતા છે, આ ન્યાયી, એની માટે કૃપાનું જેને ગાથાઓ નથી. આ ગાથાઓ લખી છે આપણા ઉપર કરુણા, અને ઇન્ડિવિજ્યુઅલી પોત પોતાએ લેવાનું છે કે મારા અંદરમાં કોઈ પણ મતાર્થીના આ પ્રકારના જે લક્ષણ અહીંયા ભાગ્યા છે, નિરૂપણ કર્યું છે, નિરૂપ્યા છે, મારા અંદરમાં આવી કોઈ માન્યતા પોષાઈ નથી રહી ને, એનો વિચાર કરીને અંદરમાં ખોટી માન્યતાનો આપણે ત્યાગ કરીને સાચું ગ્રહણ કરવા માટે કૃપાનુદેવે અહીંયા નિરપક્ષ થઈને, પક્ષપાત રહિત થઈને, કોઈ પણ દુર્ભાવ રાખ્યા વગર, દ્વેષ ભાવ રાખ્યા વગર, અજ્ઞાનીઓને શું દ્વેષ હોય, એટલે જેવું સ્વરૂપ છે એવું મૂકે છે, જેવી માન્યતા છે એવું મૂકે છે. ખોટી માન્યતાને ખોટી સિદ્ધ કરે છે, સાચી માન્યતાને સાચી સાબિત કરે છે, અને આપણને પ્રેરણા આપે છે કે તું તારી માન્યતાને બદલીને સમ્યક માન્યતા કર. તો એ રીતે અહીંયા એ વાત પણ બહુ ખ્યાલમાં રાખવાની છે કે ડોન્ટ સ્ટાર્ટ જજિંગ ઈચ અધર, સ્ટાર્ટ જજિંગ યોર સેલ્ફ. પોતાના અંદરમાં પોતાના પરિણામ અભિપ્રાયનું અવલોકન કરો, નિરીક્ષણ કરો કે અંદરમાં અહીંયા જે કીધા છે એ પ્રકારના કોઈ દોષ મારા અંદરમાં નથી પુષ્ટ થઈ રહ્યા, ને એની સાવધાની આપણે રાખવાની છે. ચલો હવે આપણે 24 નંબર ની ગાથા કરીએ. જો 24 નંબર ની ગાથા થી મતાર્થી ના લક્ષણ નું સ્વરૂપ પ્રારંભ થાય. બાહ્ય ત્યાગ પણ જો, આજે બહુ સરસ છે, એક એક પોઈન્ટ જોજો. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તેમાં અને ગુરુ સત્ય. મતાર્થી આવું માને, મતાર્થી ને ગુરુ સંબંધી આવી ખોટી માન્યતા વર્તે છે, એટલે મતાર્થી. પોઈન્ટ સમજાય છે, એને એક માઇન્ડસેટ છે કે બાહ્ય ત્યાગ હોય, જે બાહ્ય નો ત્યાગ કરીને બેસી ગયો હોય જી, એ ગુરુ. હવે અંતરંગ ની કઈ ખબર નથી, અંતરંગમાં ખરેખર જે મિથ્યાત્વ નો ત્યાગ સાચા અર્થમાં થવો જોઈએ, સ્વરૂપનું ગ્રહણ થવું જોઈએ, આત્મ જ્ઞાન થવું જોઈએ, આત્મ અનુભવી હોવા જોઈએ, આત્મ નો આશ્રય લઈને સાચું સુખ પ્રગટ થવું જોઈએ, એવા જીવ સાચા જ્ઞાની છે એની ખબર નથી. બસ શું માઇન્ડસેટ છે કે બાહ્ય નો ત્યાગ થઈ ગયો, સંયમ અંગીકાર કરી લીધો, ઘર કુટુંબ પરિવાર ત્યાગી દીધો, દીક્ષા લઈ લીધી, અને એટલે માટે પરિગ્રહ છોડી દીધો, એટલે માટે ગુરુ છે. ગુરુ તો એવા જોવા જોઈએ ને. એટલે ચોથા ગુણસ્થાનમાં ગ્રહસ્થ જીવનમાં રહેલા અસંયમ, હજી અસંયમની દશા છે, પરંતુ અંદરમાં મિથ્યાત્વ અનંતાનુબંધીનો ત્યાગ થઈ ગયો છે અને આત્માનો આશ્રય લઈ લીધો છે, એવા જીવને એ જીવ મતાર્થી છે એ જ્ઞાની જ માનવા તૈયાર નથી. આવા કેવા જ્ઞાની હોય કે જે ઘરમાં રહેતા હોય, આવા કેવા જ્ઞાની હોય જે લગ્ન કરવાનો ભાવ, આવા કેવા જ્ઞાની લડાઈ કરવાનો ભાવ. તો એ પ્રમાણે જે શ્રદ્ધા ચારિત્ર જ્ઞાન, અંદરનું જે પરમન, એની જે સ્વતંત્રતા છે, અને સમ્યક જ્ઞાન છે, સમ્યક જ્ઞાન જેને પ્રગટ નથી થયું, સાચું જ્ઞાન નથી, સાચું ભાન નથી, સાચી શ્રદ્ધા નથી, જે શાસ્ત્ર ગુરુ સંબંધી ને પોતા સંબંધી એ જીવ હતા. તો જે કેટલી સરસ ગાથા છે, બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય, અથવા નિજ કુળ ધર્મના તે ગુરુ માં જ મમત્વ. જે કુળમાં પોતે જન્મ્યો અને જે કુળમાં જન્મ્યો ને એ કુળમાં જે એના નિજ ગુરુ એટલે નિજ કુળ નિજ એટલે પોતાના જે કુળમાં જન્મ્યો અને જે ધર્મ એને મળ્યો એના જે ગુરુ છે એ ગુરુ માં જ મમત્વ કરે છે અને એને સાચા માને છે. સાચા ખોટા નો વિવેક કર્યા વગર, હિત અહિત નો નિર્ણય કર્યા વગર, સમ્યક મિથ્યા નો નિર્ણય કર્યા વગર, સાચા દેહ શાસ્ત્ર ગુરુ ને કુદેહ શાસ્ત્ર ગુરુ નો નિર્ણય કર્યા વગર જે કુળ માં જન્મ્યો એ જ કુળ ના ગુરુ ને સાચા માની લે છે અને બાહ્ય ત્યાગ કરી દેતા હોય ને અંદર માં જ્ઞાન ન હોય એવા આત્મ જ્ઞાન રહીત આત્મ જ્ઞાન શૂન્ય બોલે ઇમ્પોર્ટન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું છે ગુરુ ગુરુ કોને કહેવાય જે આત્મ જ્ઞાન સહિત સમ્યક દર્શન જ્ઞાન થી સુશોભિત હોય. નિર્ગ્રંથ ગુરુ ની વાત કરો તો ત્રણ કસાઈ ચોકડી ના અભાવ પૂર્વક ની વિતરાગતા સહિત જે વિચરતા હોય વર્તતા હોય સમજાય છે એ ગુરુ છે. તો નિશ્ચય નો તો આખો પક્ષ જે મૂળ વાત છે તો આખી ઉડાવી દીધી અને જે બાહ્ય ત્યાગ છે જે ધર્મ નથી શુભ ભાવ છે માત્ર મન કસાઈ આવો ત્યાગ આપણે કેટલી વાર કર્યો અને આવો ખાલી બાહ્ય ત્યાગ કરીને બેસેલા ગુરુઓને કેટલી વાર ગુરુ માન્યા આપણે સ્વયં પોતાને ગુરુ માનાવ્યા આપણે આવા ગુરુને ગુરુ માન્યા પરંતુ સાચા જે ગુરુ છે એનો નિર્ણય નથી કર્યો. આ કાળમાં એટલે ગુરુદેવશ્રી નો કૃપાળુ દેવ નો એટલે ઉપકાર વર્તે છે કે આપણને સાચા દેહ શાસ્ત્ર ગુરુ નો નિર્ણય કરાયો કે ગુરુદેવે કેટલી વાત મુનિરાજો સંબંધી કહેલી છે કે ભાઈ સાચા મુનિરાજ આચાર્ય ઉપાધ્યાય સાધુ છે કે જે જ્ઞાનીઓ છે ચતુર્ગુણસ્થાન વર્તી છે એમનું અંતરંગ બહિરંગ સ્વરૂપ કેવું હોવું જોઈએ ગુણસ્થાન નું સ્વરૂપ શું છે ગુણસ્થાન સ્થિત આત્મ તત્વ નું સ્વરૂપ કેવું છે એના અવલંબન થી પ્રગટ થતી નિર્મલ પ્રગતિ નું સ્વરૂપ કેવું છે માર્ગ સાચો કયો છે નિશ્ચય માર્ગ ભાગ્યો વ્યવહાર માર્ગ ભાગ્યો નિશ્ચય વગર તો વ્યવહાર વ્યવહાર છે જ નહીં. વ્યવહાર બાર માં જોઈ લીધો ત્યાં મોહિત થઈ ગયો અને ગુરુ માની લીધા અને ત્યાં ધર્મ માની લીધો ને ત્યાં સંતુષ્ટિ થઈ ગઈ અને પોતાને ધર્માત્મા બીજાને ધર્માત્મા અને ત્યાં ધર્મ માનીને સંતોષ માનીને ભાવ ખતમ થયો સમજાય છે. એટલે કે છે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. બાહ્ય નો તો ત્યાગ તમને અનેક જીવો માં દેખાશે ને બાહ્ય ત્યાગ કરીને બેસી ગયેલા જીવો કેટલા છે દુનિયા માં કો હવે એવા જીવ છે કે જે બાહ્ય ત્યાગ ને જ ધર્મ માને છે જે ભૂલ અહિયાં છે આ મત આ અંદર ની ખોટી માન્યતા કે ધર્મ શેમાં છે તો કે બાહ્ય ત્યાગ માં વસ્ત્ર આદિ નો ત્યાગ કર્યો દીક્ષિત થઈ ગયા દીક્ષા લઈ લીધી ઉપવાસ કરે છે બાહ્ય નું બધું છોડી દીધું છે સમજાય છે નિવૃત્તિ લઈ લીધી છે અંતરંગ ની કઈ ખબર નથી શું કરે છે ઉપવાસ કરીને અંદર માં પોતાના ચૈતન્ય તત્વ નું અવલંબન લીધું છે કે નહીં. ધર્મ કોને કહેવાય નિશ્ચય મોક્ષ માર્ગ કોને કહેવાય સંવર કોને કહેવાય ભાવ નિર્જરા કોને કહેવાય ભાવ મોક્ષ કોને કહેવાય ભાવ ધર્મ કોને કહેવાય સાચો યથાર્થ ભૂતાર્થ સત્યાર્થ પરમાર્થ ધર્મ કોને કહેવાય એની ખબર નથી. એટલે કેટલું કરે છે બાહ્ય ત્યાગ શું કીધું બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. બાહ્ય નો ત્યાગ છે પણ સાચું જ્ઞાન નથી. સાચું જ્ઞાન એટલે આત્મ જ્ઞાન સાચું જ્ઞાન એટલે સમ્યક દર્શન જ્ઞાન સહિત ની વિકરાગ પણ સાચું જ્ઞાન એટલે નિશ્ચય જ્ઞાન સાચું જ્ઞાન એટલે ભૂતાર સત્યાર્થ પરમાર્થ વસ્તુનું કેવું સ્વરૂપ છે સાત તત્વ નું કેવું સ્વરૂપ છે છ દ્રવ્ય નું કેવું સ્વરૂપ છે દેહ શાસ્ત્ર ગુરુ નું કેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ અંદર માં જેને જાણ્યું પોતાના આત્મા નું અવલંબન લીધું બધે થી છૂટો પડ્યો સ્વરૂપ અવલંબન વડે નિર્મલ પણથી પ્રગટ થઈ સંવર રૂપી ધર્મ પ્રગટ થયો એવો જ જીવ ખરેખર જ્ઞાની છે એની ખબર નથી. આ મતાકી છે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય એ જ ગુરુ ને સત્ય માની લીધા. તમને સમજાય છે કેટલી કેટલી જવાબદારી નું કામ છે આ મોક્ષ માર્ગ માં. સાચા દેહ શાસ્ત્ર ચાર વાત છે ને ચાર વાત સાચા દેહ શાસ્ત્ર ગુરુ નો નિર્ણય બરાબર સાત તત્વ નો નિર્ણય સ્વપર નો નિર્ણય અને સ્વ નો નિર્ણય આ ચાર વાત ઉપર ચોરમલી સાહેબે કેટલો જોર આપ્યું છે કેટલું વજન આપ્યું છે કે અગર તારા આ ચાર સોપાન અગર સાચા અર્થમાં અગર નહીં વધે તું આમાં તો તું ખરેખર આ મનુષ્ય ભાવને નિરર્થક કરીને વળે એટલી જાગૃતિ નો માર્ગ છે. કારણ કે જ્યાં જે જન્મે છે, સમજાય છે, એમાં જે જીવ શું કરે છે કે ગુરુપણાની કલ્પના, ધર્મપણાની કલ્પના, સાચા દેવપણાની કલ્પના ત્યાં કરી બેસે છે. હિત હિત નો વિચાર અને સાચા ખોટાનો નિર્ણય નથી કરતો કે સાચા ભગવાન કેવા હોવા જોઈએ, ભગવાન નું લક્ષણ કેવું હોવું જોઈએ, વિતરાગી હોય, ગુરુઓ નું લક્ષણ કેવું હોય, નિર્ગ્રંથ હોય, શાસ્ત્ર નું લક્ષણ કેવું હોય, જે વિતરાગતા નું પોષણ કરે સાચા શાસ્ત્ર. તમે જોઈ લો, સમજાય છે કે સાચું શું છે એનો નિર્ણય અંદર માં પોતે કરવો પડે. એટલે કે જે ભાઈ ત્યાગ કેટલી કૃપાળુ દેવ નો અનંત ઉપકાર છે આપણા ઉપર, સાચા દેવ શાસ્ત્ર ગુરુ નિર્ણય કરાવે છે. મતાથી પણ મિથ્યા અભિપ્રાય તોડાવે છે, છોડાવે છે, આત્માર્થ પણ પ્રગટ કરાવે છે, સાચા દેવ શાસ્ત્ર ગુરુ સાથે ભેટો કરાવે છે, સ્વરૂપ સાથે ભેટો કરાવે છે, જે માર્ગ છે એને સત્યપણે સામે મૂકે છે. ગુરુદેવ ની નિશંકતા જુઓ તમે, સત્યનો પક્ષ જુઓ તમે, નિર્ભયતા જુઓ તમે, નિર્ણય જુઓ તમે, સત્યનો નિર્ણય જુઓ તમે, કેવા ગજબનો કેટલો નિર્ણય હતો, કોઈ નો ડર નહોતો, કોઈ થી ગભરાયા નહીં, કોઈ થી ડર્યા નહીં. શું કામ ડરે? જે સત્યનો પક્ષ ધરાવે છે શું કામ કોઈ થી ડરે? કયા ઉદય નો ભય છે ને કયા લોકો નો ભય છે ને કયા સંપ્રદાય નો ભય છે? કોઈ નો ભય નથી. અહીંયા લખ્યું છે કાર્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, એ માને ગુરુ સત્ય. જ્ઞાન નથી, આત્મ જ્ઞાન નથી, પોઈન્ટ સમજાય છે? એટલે સમજી લેજો, આપણા અંદર માં પણ આત્મ જ્ઞાન ન હોય અને ભાઈઓ નો થોડો ત્યાગ થઈ ગયો હોય અને આપણે પણ થોડા પોતાને મહાન માનવા માંડીએ, ત્યાગ ના આધારે, મન કસાઈ ના આધારે, શુભ ભાવ ના આધારે, મન વચન કાય ની શુભ પ્રવૃત્તિ ના આધારે, તો ખેતી જજો અંદર માં મસાજ પણ ક્યાંય ને ક્યાંય પોષાતું હોય. હે ને હે તત્વ, જ્ઞે ને જ્ઞે, અને ઉપાદે ને ઉપાદે ને આશ્રય કરવા યોગ્ય ઉપાદે ને આશ્રય કરવા યોગ્ય ઉપાદે, અને પ્રગટ કરવા યોગ્ય ઉપાદે ને પ્રગટ કરવા યોગ્ય ઉપાદે, માનવું જ પડશે. થોડા શુભ ભાવમાં સંતુષ્ટ થયા અને એમાં ધર્મ માની બેઠા તો મતાર્થ પણ પોષીને ક્યાં જશું? બોલો, થોડા ગાથાઓના અર્થ કરતા આવડી જાય, થોડી ભાષા સારી થઈ જાય, થોડું પ્રસ્તુતિકરણ સારું થઈ જાય, થોડો વિષય સારી રીતના ખુલાસો કરી શકે, થોડું ચિંતન મંથન સારું ચાલે, થોડા નવા નવા બિંદુઓ લઈને આવે, નવા નવા પ્રમેય લઈને આવે અને અંદર માં પોતાને માન માને, મતાર્થ પણ પોષે, બીજા ને એના બલ પર માન માને, મતાર્થ પણ પોષે. તારા અંદર માં તારું જ્ઞાન એટલું બધું, આપણે કહીએ ને કે પ્રબળ હોવું જોઈએ કે નિર્ણય કરી શકે કે આ તમને દ્રષ્ટિ છે, આ જ્ઞાની છે, આત્માર્થી છે, આ મતાર્થી છે, આ સુદેવ છે, સુગુરુ છે, આ સુદેવ છે કે આ સુગુરુ છે. એ નિર્ણય તારે અંદર માં પહેલા તારા અભ્યાસ વડે, તારે તૈયારી કરીને નિર્ણય કરવો પડશે સાચા ખોટા. અને ગુરુદેવજી ના પ્રતાપે આજે આપણા અંદર માં નિર્ણય કરવાની ક્ષમતા પ્રગટ થઈ છે કે આપણે કોઈની પણ વાણી સાંભળે તો આપણને અંદર માં સાંભળતા ખબર જાય કે આ મિથ્યા છે કે આ સમ્યક છે, આ કુદેવ છે કે આ સુદેવ છે, આ કુગુરુ છે કે આ સુગુરુ છે, આ વિતરાગતા નું પોષણ કરે છે કે આ રાગ નું પોષણ કરે છે, એ આપણને સાંભળતા જ ખ્યાલ આવી જાય. એવા સાચા સંસ્કાર અને સાચી સમજણ ગુરુદેવજી આ કાળમાં આપી છે કે આપણે નિર્ણય કરવા માટે સક્ષમ થયા છે. અને એ નિર્ણય કરવા માટે સક્ષમ થયા છે બહુ મોટી વાત છે, બહુ મોટી લાયકાત. જ્યાં આપણે માથું નહીં નમાવીએ, જ્યાં ત્યાં આપણે ધર્મ નહીં માની દેશે, જ્યાં ત્યાં આપણે સત્ય નહીં માની દેશે, આપણે અંદર માં નિર્ણય કરશું કે જે વિતરાગતા થી પોષક ઈ જીવાણી કહેલાતી હૈ, યહ હૈ મુક્તિ કા માર્ગ નિરંતર હમકો જો દિખલાતી હૈ. એ રીતે છે જો, અથવા નિજ કુળ ધર્મ ના તે ગુરુ માં જ મમત્વ. એટલું બધું મમત્વ પોતાના કુળ ગુરુ, કુળ ધર્મ, કુળ દેવી, સમજાય છે? મિથ્યા ગ્રહિત મિથ્યાત્વ, ચોખ્ખા શબ્દમાં કહું છું ગ્રહિત મિથ્યાત્વ. કુળ દેવી ને તો નમવું જ પડે, કુળ માતા હોય, કુળ દેવી હોય, ને કુળ ગુરુ હોય, ને આ ગુરુ હોય, ને તે ગુરુ હોય. ગુરુ નું સ્વરૂપ પણ નથી ખબર, પંચ પરમેશ્વરી નમોકાર મંત્ર બોલે છે, પણ આચાર્ય ઉપાધ્યાય સાધુ નું સ્વરૂપ ક્યારે સમજ્યા છે આપણે? કે સાચા અર્થમાં એ આચાર્ય ઉપાધ્યાય સાધુ કહેવાય કોને? મોક્ષમાં પ્રકાશક નો પહેલો અધિકાર વાંચ્યો? અરિહંત નું સ્વરૂપ કેટલું સરસ વર્ણવ્યું છે, સર્વાંગ સર્વાંગ સ્વરૂપ, જેટલા બિંદુઓ અરિયન ભગવાનના સ્વરૂપ સંબંધી સમજવા માટે આવી શકે એટલા બધા બિંદુઓ લીધા. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ, આચાર્ય ઉપાધ્યાય સાધુનું સામાન્ય સ્વરૂપ, પછી આચાર્યનું સ્વરૂપ, પછી ઉપાધ્યાયનું સ્વરૂપ, પછી સાધુનું સ્વરૂપ. ખ્યાલ આવે છે? તો એ પ્રમાણે કેટલા ખુલાસા જીનાગમમાં કહ્યા છે, પંચ પરમેશ્વરી ને તું નમો પ્રાણ મંત્ર બોલી જાય પરંતુ પાંચ પરમેશ્વરી ના સ્વરૂપ ને નહીં જાણે તો તે શું નમસ્કાર કર્યા? સ્વરૂપ જાણ્યા વગર તે શું વંદન કર્યા? સ્વરૂપ જાણ્યા વગર તે શું શ્રદ્ધા કરી? એટલે મને સ્વરૂપ સમજવું બહુ જરૂરી છે, બરાબર છે? તો અથવા નિજી કુળ ધર્મ ના શું કહે છે, તે ગુરુ માં જ મમત્વ, એવું મમત્વ થઈ જાય છે, એવો હતાગ્ર થઈ જાય છે, એવો મતાર્થ પણ પોષાઈ જાય છે કે જે અમે કુળમાં જન્મ્યા બધે એક સાથે બોલે. અગર એવું ગુરુદેવજી કહ્યું હોત તો કેવી રીતના બોલે સંપ્રદાય ખોલ્યો હોત? ગુરુદેવજી નિર્ણય કર્યો ને, સત્ય નો નિર્ણય કર્યો ને ગુરુદેવજી, કે સત્ય શું છે? સત્ય ની ખોજ, સત્ય ની ખોજ, સત્ય ની કેટલી ખોજ હતી કે ગુરુદેવજી ને ક્યાંય ખેલ નતો કરતો, કે વિતરાગતા ની વાત અંદર માં મળતી નતી. કારણ કે વિતરાગ માર્ગ એ સાચો માર્ગ છે. જે વિતરાગ માર્ગ ની ચર્ચા કરે, વિતરાગતા ની ચર્ચા કરે, રાગ દ્વેષ રહિત થવાની ચર્ચા કરે, એ જ ચર્ચા, એ જ માર્ગ, એ જ ગુરુ, એ જ દેવ, એ જ શાસ્ત્ર સાચા છે. કારણ કે વિતરાગતા જ ખરો માર્ગ છે, ખરો ધર્મ છે. વિતરાગ થવું, રાગ દ્વેષ થી રહિત થવું, કેમ? કારણ કે આપણો સ્વભાવ વિતરાગી છે. આપણે સ્વભાવ થી વિતરાગ કરવું જોઈએ. એ તો અજ્ઞાનતામાં આપણે પોતાને રાગી દ્વેષ થી માની બેઠા છે. રાગ દ્વેષ ના પરિણામ એક સમય ની પર્યાય માં થાય છે, એ કઈ મારું સ્વરૂપ નથી. આ દેહ જે સંયોગમાં છે, આ ઘર કુટુંબ પરિવાર જે સંયોગમાં છે, એ કઈ મારી ચીજ નથી. તો હવે એના લક્ષ્ય રાગ ને દ્વેષ ને કચાઈ અને ક્રોધ ને માન માયા લોભ હાસ્ય રસિ અરતિ શોભ ભય આદિ અનેક પ્રકારના રાગ દ્વેષ ના પરિણામ ઉભા કરીને, સંસાર ઉભો કરીને આકુરતા ભોગવે છે, એ કઈ મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો શાંત વિતરાગ અનાકુર નિરાકુર અને સર્વજ્ઞ સ્વભાવી અંદર માં હું બેઠો છું, એનું અંદર માં લક્ષ્ય કરે છે, એ જ ખરેખર આત્માર્થી છે, અદ્વૈત મતાર્થી છે. બોલો, હવે કેટલી જવાબદારી છે. પ્રતિ સમય અંદર માં તત્વ અભ્યાસ વર્તવો જોઈએ, સાચો અભ્યાસ વર્તવો જોઈએ. આપણી સાથે સાથે આપણો અભ્યાસ, સાચો અભ્યાસ, તત્વ જ્ઞાન નો અભ્યાસ આપણી સાથે સાથે વર્તવો જોઈએ. અભ્યાસ નિરંતર આત્માર્થી ની અંદર માં વર્તવો જોઈએ, રહેવો જોઈએ, એની ઉર્ધ્વતા રહેવી જોઈએ. સમજાય છે? થઈ ગયા વાત. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય, અથવા નિજ કુળ ધર્મ ના તે ગુરુ માં જ મમત્વ. બરાબર. હવે જો 25 નંબર ની ગાથા, હવે શું કે છે, 23 અને 24 થઈ ગઈ, એક વાર એનો પાઠ કરીએ. જો હોય મતાર્થી તે હને થાય ન આતમ લક્ષ, તેહ મતાર્થી લક્ષણો અહી કયા નિરપક્ષ. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, બાહ્ય ત્યાગ માત્ર બાહ્ય લિંગ ઉપર મોહિત નહીં થતા. ખાલી બાહ્ય ત્યાગ ને સાચો ત્યાગ નહીં માનતા. ખરો ત્યાગ તો મિથ્યાત્વ નો કરવાનો અને ગ્રહણ પૂર્વક નો ત્યાગ હોય છે. સ્વરૂપ ના ગ્રહણ વગર મિથ્યાત્વ નો ત્યાગ પણ નહીં થાય અને બાહ્ય વસ્તુઓનો પણ સાચા અર્થમાં ત્યાગ નહીં થાય. ખરેખર બાહ્ય વસ્તુ તો છૂટી છે, એના પ્રત્યેનો મોહ પણ ક્યારે છૂટશે? એના પ્રત્યેનો રાગ પણ ક્યારે છૂટશે? એના પ્રત્યેનું મમત્વ ક્યારે છૂટશે? કે જ્યારે અંદરમાં પોતાના આત્માને ગ્રહણ કરશે, પોતાના આત્માની દ્રષ્ટિ કરશે, પોતાના આત્માનું લક્ષ્ય કરશે, પોતાના આત્માની પ્રતીતિ કરશે, પોતાના આત્માની શ્રદ્ધા કરશે, પોતાના આત્મામાં ઠરી જશે, ત્યારે ખરેખર એ સમયે આત્માને ગ્રહણ કરતા ગ્રહણ પૂર્વક નો ત્યાગ. તો કોનો ત્યાગ થયો? અજ્ઞાન નો. કોનો ત્યાગ થયો? તો કે મોહ ભાવ નો ત્યાગ થયો. એ ત્યાગ સાચો છે. બહાર માં ખાલી મંદ કસાઈ ના ભાવ માં બાહ્ય વસ્તુઓ છોડીને થોડો ત્યાગ અંગીકાર, ત્યાગ કરી લીધો અને કોઈ લિંગ અંગીકાર કરી લીધો અને એમાં તું ધર્મ માની લેશે, એમાં તું ગુરુ પણ માની લેશે, એમાં તું ધર્મ પણ માની લેશે, તો એ છે મતાર્થ પણ. ખૂબ સૂક્ષ્મતાથી આ માર્ગ ને, અંતરંગ બહિરંગ ના સુમેળ ને, નિશ્ચય વ્યવહાર ની સંધિ ને, નિમિત્ત ઉપાદાન ના સંબંધ ને બરાબર સમજવો પડશે. આપણે પોતાને પૂર્વ ભાવોમાં આપણે અનંતવાર દ્રવ્યલિંગી પણ ધારણ કરીને આપણે પોતાને મુનિ બનાવ્યા. મતાર્ક પણ કોઈ અંદર હું નહીં. તો આટલા શિષ્ય નો ગુરુ, અમારો સંઘ, હું એનો આચાર્ય, હું એનો ઉપાધ્યાય, બોલો શું છે? બાહ્ય ત્યાગ, બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. અને માને ને મનાવે, ગુરુ પણ માને ને મનાવે, આ મતાર્ક પણ. કેટલી કેટલી ઇમ્પોર્ટન્ટ લાઈન છે, કેટલી ઇમ્પોર્ટન્ટ લાઈન છે, જો હવે આગળ વધીએ પછી બરાબર થઈ ગયું. બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં. શાંતિથી વિચાર, એક ગાથાનો વિચાર શાંતિથી કરશો. તમે હવે એનો સ્વાધ્યાય કરશો ને, ગુરુદેશીના પ્રવચનો વાંચશો, આના ઉપર ચિંતન મંથન કરશો, તમને એક ગાથા એટલી ક્લિયરલી સમજાતી હશે કે આમાં મતાર્થપણાની વાત થઈ ગઈ. આમાં બાહ્ય ત્યાગ માત્ર કરીને અને જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર પોતાને ગુરુ મનાવે છે અને ગુરુ માને છે કોઈને, તો એવા મતાર્થપણાના લક્ષણ એ બતાવે. હવે જો આગળ કહે છે, હવે શું કે છે, જો હવે કે છે, સાચા દેવ શાસ્ત્ર ગુરુ નો, એમાં સાચા દેવ નો નિર્ણય નથી આવ્યો. સાચા દેવ નો સમાગમ થયા પછી પણ અગર તું સાચા દેવ નો નિર્ણય નથી કરતો, તો તું સાચા દેવ ને એક સમય માટે પણ સાચા અર્થમાં પૂજ્યો નથી. તારી ભક્તિ ખોટી, તારી પૂજા ખોટી, તારી માન્યતા ખોટી. કેમ? કારણ કે જેવું સ્વરૂપ છે એવું તું સાચા દેવ નું નથી માનતો. અને જે બાહ્ય સહયોગ છે, સમોશરણ છે, અતિશયો છે, પ્રાતિહાર્ય છે, છત્ર છે, ચામર છે, ઓમધ્વનિ છે, અને બાર સભા ભરેલી છે, તાતા નો ઉદય છે, અને પુણ્ય નો ઉદય છે, તીર્થંકર નામ કર્મ નો ઉદય છે, એના આધારે તું દેવ ને દેવ માને છે તો તું મતાર્થી. સાચા દેવ તો વિતરાગી સર્વજ્ઞ છે, અંતરંગ ગુણ ને જાણતો નથી, પહેચાનતો નથી, પીછાણતો નથી, ઓળખતો નથી, નિર્ણય કરતો નથી. કોના આધારે પૂજ્ય છે સાચા દેવ? સમોશનમાં વિરાજમાન તીર્થંકરો કોના આધારે પૂજ્ય છે? એમના પૂજ્યતાનું કારણ, એમને વંદન કરવાનું કારણ શું છે? કેમ મસ્તક ઝૂકે છે સમોચરણમાં ઇન્દ્રોનો? ગંધારો કેમ ગલુડિયાની જે માની સાંભળે છે? ઇન્દ્રો આવીને કેમ નમન કરે છે? 100 ઇન્દ્રોની હાજરીમાં ભગવાન તને ભગવાન કહે છે ને? તો તું ભગવાન નું સ્વરૂપ તો સમજ કે તું છે ખરું કરું. તો જે હવે એ સમજાવે છે, જે જીન દેહ પ્રમાણ ને જીનેન્દ્ર ભગવાન ના દેહ, જીનેન્દ્ર ભગવાન ના સંયોગ માં જે દેહ છે, પરમ ઔદારિક શરીર છે, જે જીન દેહ પ્રમાણ ને સમવ શરણાગી સિદ્ધિ વર્ણન સમજે દીનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ત્યાં જ બુદ્ધિ અટકી ગઈ. સમજાય છે કેટલી સરસ ગાથા છે? જીનેન્દ્ર ભગવાન ને એના સંયોગમાં પરમોદારી શરીર છે, એ શરીર ના આધારે એ ભગવાન નો નિર્ણય કરે છે. શરીર સહિત ભગવાન ને ભગવાન માનો, એને મહિમા આવે કે પરમ અવતારી શરીર નું, 500 ધનુષ શરીર, 125 ધનુષ શરીર. સમજાય છે? સમોષણ આદિ સિદ્ધિ, સમોષણ આદિ એમાં બધી વિભૂતિ આવી ગઈ. બાર ના અતિશયો આવી ગયા, બધા અતિશયો, જન્મ ના 10 અતિશય અને દેવકૃત 14 અતિશય, કેવળ જ્ઞાન ના 10 અતિશય, આ બાહ્ય જે બધા અતિશયો છે. સુગંધિત હવા ચાલે છે, સમોષણ માં આવે તો કોઈ રોગી હોય તો એનો રોગ દૂર થઈ જાય, કોઈ ઢેર હોય તો સાંભળવા માંડે, કોઈ આંધળો હોય તો દેખવા માંડે, કોઈ મૂંગો હોય તો બોલવા માંડે, કોઈ અંગ માં પ્રોબ્લેમ હોય તો એ સારું થઈ જાય. એવા બધા અતિશયો ના આધારે ભગવાન ને માન માને કે હા હા ઓહો ભગવાન આપની શું મહિમા, અરે જો આ સારો થઈ ગયો, અરે જો અહીંયા કોઈ વેર વિરોધ નથી, અરે જો સિંહ અને બકરી એક સાથે બેઠા છે, આ હા હા ઓહો ભગવાન આપ મહાન છો મહાન છો. એ કોના આધારે માન છે? આ બાહ્ય અતિશય ના આધારે માન છે. સમોષણાદી સિદ્ધિ થઈ, એની રચના કરી, ઇન્દ્રોએ કરી, કુબેરે કરી, એના આધારે મહાન છે? ઓહો 20,000 પગથિયા અને પહેલા પગથિયા પર પગ મૂકો ને ઉપર પહોંચી ગયા, ઓહો ભગવાન આપની જય હો, શું અતિશય છે, શું આપના અતિશય છે, શું આપના. આ ભગવાન ના અતિશય નથી, આ ભગવાન ની સાથે રહેલું પુણ્ય છે ને, એ પુણ્ય ના અતિશય છે. આ તો પુણ્ય નું કાર્ય છે, આ ભગવાન નું કાર્ય નથી. તમે વિચાર કરો, આ પુણ્ય નું કાર્ય છે, ભગવાન નું કાર્ય નથી. ભગવાન તો વિતરાગી સર્વજ્ઞતા ને ભોગવે, અનંત આનંદ, અનંત સુખ ને અનંત જતી ખબર નથી. કોઈને પૂછે અનંત ચતુષ્ટય, અનંત ચતુષ્ટય શું છે? નવ કેવળ લબ્ધિ, નવ કેવળ લબ્ધિ શું છે? સર્વગીતા કોને કહેવાય? અરિયન કોને કહેવાય? શિવશંકર કોને કહેવાય? અંતરંગ ગુણ શું છે? કઈ ખબર નથી. હવે બોલો, મંદિર જઈને એ વેદી ઉપર બિરાજમાન જે પરમોદારી શરીર છે, ભગવાન છે, એને નમન કરી આવે, પ્રદક્ષિણા લઈ દે અને ઢોક આપી દે અને અર્ઘ ચડાવી દે અને જયો બોલી દે, પતી ગયો, અમે તો દર્શન કરી આવ્યા. શું દર્શન કર્યું? સાચા સ્વરૂપ ને સમજવાની કોશિશ તો કરો. આ કાળમાં આપણને આવા બે શાસ્ત્ર ગુરુ મળ્યા, આવો વિતરાગ માર્ગ, વિતરાગ ધર્મ મળ્યો, એને 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 સમજવાની કોશિશ તો કરીએ કે શું કહે છે ભગવાન, શું છે અંતરંગ ગુણો, શું ભોગવી રહ્યા છે, દ્રષ્ટિ ક્યાં છે, સ્વરૂપે ડૂબેલા નમન સુધીને હો જીનવરા. છસો ઇન્દ્ર ની હાજરીમાં ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે, અને ભગવાન આપણને ભગવાન જોવે છે, ભગવાન આપણને દેહ રહી જોવે છે, ભગવાન આપણને રાગ રહી જોવે છે, ભગવાન આપણને કર્મ રહી જોવે છે, ભગવાન આપણને ઉદય થી ભિન્ન જોવે છે, ભગવાન આપણને દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ થી રહી જોવે છે. આપણે ભગવાન ને એના સહી જોઈએ, આપણે ભગવાન ને એના સહિત જોઈએ. એ વાત છે, જે ભગવાન આપણને સહયોગ રહી જોઈએ છે, એ ભગવાન ને આપણે સ્વભાવ થી નહીં પણ સહયોગ થી જોઈએ. ભગવાન આપણને સ્વભાવ થી જોઈએ છે, આપણે ભગવાન ને સહયોગ થી જોઈએ. જો આવી ને વાત, વર્ણન સમજે જીન નું, આજ જીન આ ભગવાન વર્ણન, આજ ભગવાન નું વર્ણન છે. સમોચરણ ની સિદ્ધિ છે, જીન દેહ પ્રમાણ છે, ઓહો દેહ તો જો, ઓહો અતિશય તો જો, ઓહો વજ્ર ઋષભ નારા સદન તો જો, ઓહો સમ ચતુર સંસ્થાન તો જો. વાહ, શું જોઈને આવ્યો સમોચરણ? કેવડી આગળ આવી ગયો કોરો. આપણે ભગવાન ના સમોચરણ માં અનંતવાર ગયા, પરંતુ આપણે ન વાણી સમજ્યા, ન ભગવાન ના સ્વરૂપ ને સમજ્યા, ન અંતરંગ સ્વરૂપ ને સમજ્યા, ન ભગવાન ના અંતરંગ સ્વરૂપ ને સમજ્યા, ના આપણા અંતરંગ સ્વરૂપ ને સમજ્યા. બાહ્ય 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 દ્રષ્ટિ રાખીને આપણે કોરા રહીને પાછા આવી. જે જીન દેહ, શું કે છે? જે જીન દેહ પ્રમાણ ને સમોષણ આદિ સિદ્ધિ વર્ણન સમજે જીન નું, રોકી રહે નીચ બુદ્ધિ, ત્યાંથી આગળ બુદ્ધિ વધતી જ નહીં. સંયોગો નું લક્ષ છોડીને સ્વભાવ ને જોવાની બુદ્ધિ અંદર માં ઉત્પન્ન નથી થતી. એકબીજાને સંયોગ થી તો જોઈએ છે, સંયોગ થી તો માપીએ છે, તેનાથી માપીએ છે એકબીજાને, તેનાથી જોઈએ છે એકબીજાને, વાણી થી જોઈએ છે, શરીર ની ક્રિયા થી જોઈએ છે, કર્મ ના ઉદય થી જોઈએ છે, શિવક્ષણ જ્ઞાન થી જોઈએ છે, ઓદય ભાવ થી જોઈએ છે, રાગદેશ ના ભાગો ગુસ્સા વાળા છે તો તમે એને છેડતા નહીં, અને સ્વભાવ એટલો ગુસ્સા વાળો છે કે પૂછો નહીં. એટલે આખા શુદ્ધ સ્વભાવ ને એક સમય નો જે ગુસ્સો છે, ક્રોધ છે, રાગ છે, એ એવો માની લીધો, કેટલો મોટો અપરાધ છે. ઓહો, શુદ્ધ ચૈતન્ય સ્વભાવી વિજ્ઞાન ધન અનાદિ અનંત વિતરાગ સ્વરૂપ સર્વજ્ઞ સ્વરૂપ અનંત શક્તિ અનંત ગુણ અનંત સ્વભાવ નો ધારી એવો અનાદિ અનંત જન્મ મરણ થી રહી અજર અમર ધ્રુવ નિત્ય તત્વ છું, અને પોતાને શું માનું છું? ભગવાન ને શું માનું છું? કોનાથી જોઉં છું? કોના આધારે માન માનું છું? સમોષણ આદિ સિદ્ધિ જીન દેહ પ્રમાણ વર્ણન સમજે જીન નું, આ જ જીનેન્દ્ર ભગવાન નું વર્ણન. અમારા ભગવાન તો કે અમારા ભગવાન પરમોદારી છે, અમારા ભગવાન સમોષણ માં બેઠા, અમારા ભગવાન ઓમ ધ્વનિ છોડે. આ બધો વ્યવહાર છે, નથી એમ નથી. આ નિમિત્ત નિમિત્ત સંબંધ છે, નથી એમ નથી. કીર્તનકર નામ કર્મ નો ઉદય વર્તે છે, નથી એમ નથી. ઓમ ધ્વનિ છૂટે છે, નથી છૂટતી એમ નથી. અતિશય ખાતિશય છે, નથી એમ નથી. બાર સભા ભરાય છે, નથી ભરાતી એમ નહીં. સોસો ઇન્દ્ર ની હાજરી હોય છે, નથી એમ નહીં. ગલુડિયા ની જેમ ઇન્દ્ર બેસીને વાણી સામે છે, નથી એમ નહીં. બધું સત્ય છે, પરંતુ આ ભગવાન નું સ્વરૂપ નથી. ભગવાન આના આધારે પૂજ્ય નથી. ભગવાન ભાઈ અતિશય ને સાતિશય ના આધારે પૂજ્ય નથી. ભગવાન પૂજ્ય પોતાની પોતાની અંતરંગ વિકરાગ દશા, સર્વજ્ઞ દશા, અનંત ચતુષ્ટય ની દશા, એ કાર્ય પરમાત્મા પણ જે પ્રગટ થયું કારણ પરમાત્મા ના આશ્રયે, એના આધારે પૂછે છે. આપણને સ્વાધીન બતાવે છે એટલે પૂછે છે. દેહ માં રહેવા છતાં પણ જીવન મુક્ત થઈ ગયા છે એટલે પૂછે છે. ઇન્દ્રિયો હોવા છતાં પણ પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થયું, કેવળ જ્ઞાન પ્રગટ થયું એટલે પૂછે છે. અંદર ની સામર્થ પર્યાય માં પ્રગટ થઈ અને એને અનુભવે છે, એને પ્રગટ કરી એટલે પૂછે છે. સ્વરૂપમાં ડૂબી ગયા છે એટલે પૂજે છે. આખા જગત ને સ્વરૂપ જેમ તેમ સમજાય છે એટલે પૂજે છે.
कोई कर्ता भाव, कोई राग भाव, कोई द्वेष भाव, कोई मलिन भाव, कोई विकार भाव नहीं रहे लोका लोग ने जानवा करता एटले पूज्य है। पूज्य तो नु कारण है, पूज्य तो आधार तो समझिए कि कौन आधार है पूज्य।
जे जिन देह प्रमाण ने समशरादि सिद्धि वर्णन समझे जिन रोकी रहे निज बुद्धि।
अगर त्याग बुद्धि हो पाई गई है तो अगर के लिए स्वभाव सुधीन कोट कर देह माँ उदारी शरीर माँ परम उदारी शरीर माँ वाणी वाणी माँ वाणी सामना में बुद्धि रोकाई गई तो वाणी नु जो वाक्य छे जे वाचक पदार्थ छे जे वाक समझावे छे इन्हीं अंदर में दृष्टि नहीं करे अने यहाँ बुद्धि रोकाई रहते तो तू मतार्थी है, तू आत्मा की नहीं, तू आत्मा की नहीं, तू आत्मा की था मतार्थ कौन छो कोई पन छोटी मान्यता नहीं। हाँ व्यवहार में व्यवहार न व्यवहार जाने लो प्रयोजन वन से व्यवहार आदरे लो प्रयोजन वन आदर तो निश्चय नो वितराग मार्ग नो वितराग धर्म नो वितराग स्वरूप नो आदर व्यवहार तो जाने लो प्रयोजन वन के। हाँ जे जी पोताना आत्मा में लीन थई ने गुणस्थान में आगर आरूण थई ने बारमा वर्षान में पहुंची ने तेरमा वर्षान में आवे छे हरिहर थाय छे अनंत चतुष्टय प्रगट थाय छे चार भाती कर्म नो क्षय थाय छे एवा जीव नी आ प्रकारे अने एने अगर तीर्थंकर नाम कर्म नो उदय छे तो एवा जीव नी आ प्रकारे समोषण आदि सहित नी विभूति देखाशे परंतु ए जीव नी वास्तविक विभूति अने वास्तविक अतिशय सातिशय नथी। खरेखर चमत्कार शुं छे खबर छे चमत्कार ने नमस्कार करे थे ना चमत्कार ने नमस्कार चमत्कार तुमसे करे कर एक समय ज्ञानी पर्याय मा लोका लोक ने छोए जाति अपेक्षा छोए द्रव्य संख्या अपेक्षा अनंत द्रव्य ना समस्त अनंत गुणों ने अने एक एक गुण नी त्रिकार वर्ती भूत भावी वर्तमान पर्याय ने जेम सेम स्पष्ट प्रत्यक्ष जाणवानी ये सामर्थ्य प्रगट थई छे एना कारणे भगवान पूजे ये सामर्थ्य जे प्रगट थई अंदर नी सामर्थ्य प्रगट थई एना कारणे पूजे तो एवी एवो निर्णय इतराक्तानो ने सर्वगीतानो निर्णय करीने અને એ સર્વગીતામાં લોકાલોક નું સ્વરૂપ જેમ તેમ આવ્યું છે એક એક દ્રવ્ય ની પર્યાય જેમ થવાની તેમ થવાની છે એમ આવ્યું છે એનો નિર્ણય કરીને ક્રમબદ્ધ નો નિર્ણય કરીને સિદ્ધાંતો નો સ્વતંત્રતા નો અણુ અણુ કણ કણ જન જન નો નિર્ણય કરીને નિર્ભાર થઈને અંદર માં પોતાના વિકરાગ સ્વરૂપ અકર્તા જાતા સ્વરૂપ નો આશ્રય લે છે એને ખરા અર્થમાં આત્માથી કહેવાય અને ભગવાન નો સાચો નિર્ણય કર્યો કહેવાય। अगर ये दृष्टि द्रव्य स्वभाव पर नहीं आती तो विकराग कार्य परमात्मा ने निर्णय नहीं थयो जेने कार्य परमात्मा ने जोई ने कारण परमात्मा ने महिमा नहीं आती। प्रभु आऊ कार्य प्रगट को आश्रय थे आप विकराग विकरागी थया सर्वज्ञ थया आपने साथे निबोध माती निकलिया था अब क्या पूछी गया हमें क्या रही गया तो निर्णय तो करो अंदर में अवसर चुकी गया तो गयो अवसर पाछा आवो अवसर नहीं मळे न भगवान नो निर्णय करवानो अवसर मळशे न अंदर ना भगवान नो निर्णय करवानो अवसर मळशे न बाहर ना भगवान नो निर्णय करवानो अवसर। गुरुदेव जी देव कयो कुलकुलाचार्य जी देव परमात्मा नो निर्णय करो बे परमात्मा नो निर्णय कयो बे हाँ बे परमात्मा नो निर्णय कयो एक कार्य परमात्मा नो अने एक कारण परमात्मा नो निर्णय कयो। કુનકુન આચાર્ય તેને સદૈવ વિદેહ ની યાત્રા કરીને કાર્ય પરમાત્મા ના દર્શન કર્યા અને અંદર માં દેહ થી રહિત કારણ પરમાત્મા નો નિર્ણય કર્યા। હવે એવો નિર્ણય કરવાની પ્રતિજ્ઞા આપણે લેવી જોઈએ કે આ કાળ માં આ ભવ માં અમે પરમાત્મા નો નિર્ણય કરશું ને અંદર માં પરમાત્મા નો નિર્ણય કરશું તો આત્માર્થ પણ પોષાશે। ચલો આગળ આગળ સમય થઈ જશે જો છવ્વીસ કાથા બહુ છવ્વીસ નંબર ની ગાથા બહુ મારની છે છવ્વીસ નંબર ની ગાથા બહુ મારની છે જો પ્રત્યક્ષ સદગુરુ યોગ માં વર્તે દ્રષ્ટિ વિમુખ અસદગુરુ ને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ આહા। પ્રત્યક્ષ સદગુરુ નો યોગ મળ્યો અને તો પણ દ્રષ્ટિ વિમુખ રહી આહા ગુરુદેવશ્રીએ પરિવર્તન કર્યું એમના સમાગમ માં કેટલા જીવો આવ્યા પ્રત્યક્ષ ગુરુ વિરાજમાન હતા વર્તી રહ્યા હતા પ્રત્યેક ગુરુ નો સમાગમ હતો, યોગ હતો, અને તો પણ દ્રષ્ટિ કેવી રહી વિમુખ? ના ના ના, વિચાર કરો કેટલા જીવો વિમુખ થઈને વયા ગયા, કેટલા યોગ્ય ટકી રહ્યા, અયોગ્ય ચાલ્યા રહ્યા. ના ના, અમારા ગુરુ સાચા, જે ત્યાગી છે એ સાચી. સમજાય છે? બાહ્ય બાહ્ય ત્યાગ ને મુક્ત કરીને એ ત્યાગી છે, એ જ ગુરુ સાચા. ગુરુ એ જ ગુરુ સાચા. ગુરુ સાચા ના હોય શકે. પોઈન્ટ પકડાય છે? બાહ્ય સહયોગ જોયે ને, ચોથા ગુણસ્થાન વર્તી હોય, જ્ઞાની હોય તો ચોથા ગુણસ્થાન વર્તી જ્ઞાની નું કે જીવન એ પ્રમાણે હોય. હજી સંયમ અંગીકાર નથી કર્યો, ઘર ઘર ગૃહસ્થી માં રહે છે, થાળી માં ભોજન કરશે, ગાડી માં મોટર માં ચાલશે. સમજાય છે? તો બાહ્ય નો નિર્ણય, અંતરંગ ની ખબર નથી ને, બાહ્ય નો નિર્ણય કરીને વિમુખ થઈ ગયા. દ્રષ્ટિ વિમુખ રહે. પ્રત્યક્ષ સદગુરુ યોગ માં વર્તે. પ્રત્યક્ષ સદગુરુ, એક તો પહેલા પ્રત્યક્ષ સદગુરુ નો યોગ થવો. સદગુરુ મળવા કાળમાં, જ્ઞાની ગુરુ મળવા કાળમાં, અને જે સત્ય સનાતન વિતરાગ માર્ગ છે એનું પ્રરૂપણ કરવા વાળા ગુરુ મળવા, એ કાને વાત પડવી. સત્ય વાત, ભૂતાર્થ સત્યાર્થ પરમાર્થ વાત, ખરું જે આપણું સ્વરૂપ છે, સ્વરૂપ નું પ્રતિપાદન જેમ છે, અને ખાલી શબ્દોમાં નહીં, અનુભવ પૂર્વક ની વાણી. સદગુરુ અનુભવ પૂર્વક ની વાણી, આત્માના દર્શન કરીને બહાર આવીને વાણી નીકળી. આત્મા આવો છે, હું આવો છું, હું આ કરતા છું, હું નાતા છું, હું શુદ્ધ છું, બુદ્ધ છું, હું વિજ્ઞાન ધન છું, હું ચૈતન્ય સ્વભાવી છું, પ્રમત પ્રમતિ રહીત એક નાયક ભાવ છું, અબદ્ધ છું, અસ્પર્શી છું, અનન્ય છું, નિયત છું, અવિશેષ છું, અસંયુક્ત છું, એવો અંદરમાં અનુભવ પૂર્વક ની વાણી, એવા સદગુરુ નો યોગ મળવો કેટલું દુર્લભ. વર્તે દ્રષ્ટિ વિમુખ, અને તો પણ દ્રષ્ટિ કેવી રહે? 40-40 વર્ષ સુધી સાંભળે, 20-20 વર્ષ થી સાંભળે, અને દ્રષ્ટિ કેવી? વિમુખ. દ્રષ્ટિ કેવી? મિથ્યા. કોઈ સમજાય છે? વાણી સાંભળે છે, ગુરુ નો યોગ છે, પણ દ્રષ્ટિ કેવી છે? મિથ્યા છે. અને પછી કે છે, અસદગુરુ ને જડ કરે. કોને જડ કરે? સદગુરુ ના સ્વરૂપ ને ના સમજે, ને કોને જડ કરે? કુગુરુ ને, અસદગુરુ ને, ખોટા ગુરુ ને જડ કરે. એક સાચા છે, એક સાચા છે, એક સાચા છે, અને સાચા પોતાનો નિર્ણય જ નથી. અને નિજ માનાર છે મુખ્ય, જે માન મળે છે ને, શું મળે છે? માન નો ભૂખ્યો છે માન. અત્રે માન નો તો અત્રે મોક્ષો. એ અસદગુરુ પાસે, એ કુગુરુ પાસે માન નું પોષણ થાય, માન ની પ્રાપ્તિ થાય છે. જો તમારા ઘર વાળા બધા વયા ગયા, તમે રહ્યા ને, વાહ તમે માન છો, એ કુગુરુ માન ને પોષે, એનું માન પોષાય, એના વખાણ થાય, એને પદ ની પ્રાપ્તિ થાય. કોઈ સમજાય છે? તો એવા જીવ ક્યાં અટકી જાય છે? માન ના પોષણ માં, માન ને પુષ્ટ કરવામાં. એ કુગુરુ ને દ્રઢ કરે છે, અસદગુરુ ને દ્રઢ કરે છે. એની માન્યતા, ખોટી માન્યતા ને દ્રઢ કરે છે. સદગુરુ નો સમાગમ મળવા છતાં પણ સદગુરુ ને ન ઓળખ્યા તો તારો મનુષ્ય ભાવ નિરર્થક થઈ. કેટલી એક એક ગાથા તમે જો, એક એક ગાથા રતન છે, રતન આખું રચના કરશે, આખું રચના કરશે. આ 142 ગાથા રચના કરશે, છે ને? કેટલી ગાથા છે? 142 છે ને ટોટલ, આત્મસ્થિતિ માં ટોટલ કેટલી ગાથા છે? ટોટલ 142 ગાથા છે. ખ્યાલ આવે છે? 142 ગાથા છે ને, એક એક આખું રચના કરશે ને, એક એક ગાથા રચન છે. જો એક એક ગાથા માં શું સમજાવે? ચલો થઈ ગઈ 4 ગાથા, તો સમય પણ થઈ ગયો છે. ખ્યાલ આવે છે? 2 મિનિટ છે આપી ગયા. થઈ ગયું 23-24-25 અને 26. 23 ગાથા માંથી કીધું કે જે આત્મા થી, જે મતા થી, તેના લક્ષણ અમે નિરપક્ષ થઈને કહીશું. કારણ કે મતા થી આત્મલક્ષ નહીં કરી શકે, બરાબર? પછી મતા થી ના લક્ષણ કીધા કે બાહ્ય ત્યાગ માં જ શું કરે છે? ગુરુ માને તે જ્ઞાન ની ખબર નથી, સમય જ્ઞાન ની ખબર નથી, આત્મજ્ઞાન ની ખબર નથી, અંતરંગ ની ખબર નથી, સત્ય માર્ગ ની ખબર નથી. સમજાય છે? અથવા તો જે કુળ માં જન્મ્યો એ જ કુળ ના ગુરુ ને એમાં જ મમત્વ કરે છે, એમાં જ પૂજ્યત્વ કરે છે, એમાં જ સાચા માને છે, એને જ પૂજે છે, અને એમાં જ મિથ્યા સંતુષ્ટિ માનીને, ધર્મ માનીને, અનુમોદના કરીને સંસાર વધારે. થોડી ગાથાઓ કડક છે. અને પછી 25 નંબરની ગાથામાં વિતરાગ ભગવાન ને નથી ઓળખતો તો પણ તું મતા છે, કુદેકુ પુરુષ કુશાસ્ત્ર માં કર્યો છે મતાર્કી છે. વિતરાગ ભગવાન ને પણ એના શાસ્ત્ર સ્વરૂપ ને અંતરંગ સ્વરૂપ ને જેમ છે એમ નથી સમજતો, તો પણ તું મતાર્કી છે. ખાલી સમોસર ની મહિમા થી તું એની મહિમા ગુરુ ભગવાન ની મહિમા માને છે, દેહ ની મહિમા થી ભગવાન ની મહિમા માને છે, અતિશય ની મહિમા થી ભગવાન ની મહિમા માને છે, તો પણ તું કેવો છે મતાર્કી છે. અને છેલ્લે તો પ્રત્યક્ષ સદગુરુ નો યોગ મળ્યો અને દ્રષ્ટિ વિમુખ રહે, સમ્યક દર્શન વગર ચાલ્યા જઈએ, કોરા ને કોરા ચાલ્યા જઈએ, આત્મજ્ઞાન ને ભાન ન થાય અને શું કહીએ ખાલી અમને તો ગુરુદેવ મળ્યા, અમે તો કાળજી સ્વામી ના વગર, અરે અમારા તો ગુરુદેવ મહાન છે. બોલો કાન ગુરુદેવ નો જય હો, કાન ગુરુદેવ નો જય હો, કૃપાલુદેવ નો જય હો, જ્ઞાનીઓ નો જય હો. ખાલી જયો કરવાથી, ભક્તિ કરવાથી અને ખાલી જયો કરવાથી કામ નહીં ચાલે. જે માર્ગ બતાવ્યો છે માર્ગ જીવનમાં અપનાવીને રાગ દ્વેષ થી રહીત, મોહ થી રહીત, અજ્ઞાન થી રહીત, અસંયમ થી રહીત, અંદરમાં પોતાના સ્વરૂપ નો આશ્રય લઈને મતાર્થપણું દૂર થાય અને સમ્યક જ્ઞાન ને આત્માર્થપણું પ્રગટ થાય એવી મંગળ ભાવના સાથે આજે આપણે ચાર ગાથા આત્મસિદ્ધિ ગ્રંથ ની ચાર ગાથા ઉપર સ્વાધ્યાય કરી. નિજ નિધિ નિજ મેવ તાઈ યહ અનંત ઉપકારિણઃ, इसके लिए गिनवान मास को वंदना शत बार, वंदना शत बार है. अनिकांत में इस बोधी ने द्वादशांगी कर्मकारी गिनवानी मास नो जय, समस्त ज्ञानी धर्मात्माओं नो जय हो, सत्य सनातन जीवराज दिगंबर जय धर्म नो जय, जय गिनवानी.